તારીખ 1/12/1986 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 13 અને 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13.
હું જ્ઞાનક છું, સર્વકાળે માત્ર જાણી રહ્યો છું, અને જાણવા સિવાય બીજું કાંઈ મારામાં કોઈ કાર્ય થતું નથી, થઈ શકતું નથી. જાણવા સિવાયનું અન્ય જેટલું કોઈ કાર્ય છે એ બીજાનું છે, કેમ કે એ રૂપે મારું જ્ઞાન પરિણમતું નથી. મારું જ્ઞાન માત્ર જાણવા રૂપે પરિણમે છે, જાણવા સિવાય બીજા કાર્ય રૂપે હું નહીં પરિણમતો હોવાથી બધું અન્ય છે અથવા પર છે એમ પોતાના સ્વ અવલંબનની એક ધારાએ ઉપડે તો એમાં બધું આવી જાય છે, એટલે એમાં સર્વ કાર્ય સિદ્ધિ છે. અનાદિકાળથી રાગ અને રાગના વિષયમાં મમત્વ કરેલું હોવાથી અને અત્યારે પણ એ કરતો હોવાથી એ મમત્વ છોડવું એને કઠણ લાગે છે. પરંતુ વાસ્તવિકતા વિચારે તો એ મમત્વમાં દુઃખ છે અને આકુલતા છે, અને જુદું પડતા સુખ ને શાંતિ છે. ભેદજ્ઞાન કરવામાં કોઈ દુઃખ નથી, ઉલટાનું ભેદજ્ઞાન કરવામાં સુખ છે. મમત્વ ઘણું કર્યું છે, ઘણા રસથી કર્યું છે, ઘણા કાળથી કર્યું છે, એટલે જેના ઉપર એને મમત્વ કર્યું છે એ પદાર્થથી જુદા પડતા, ભાવે જુદા પડતા, દ્રવ્ય તો જુદા જ છે પણ ભાવથી જુદા પડતા એને દુઃખ થાય છે કે આ બધું મારું નહીં, આ બધા ઉપરની મારાપણાની લાગણી છોડી દેવાની, એવું એને થાય છે. પણ એ મારાપણું કરતા તને દુઃખ થાય છે કે સુખ થાય છે એનો યથાર્થ વિચાર જીવે કર્યો નથી. મારાપણાની મીઠાશમાં એને સુખ માન્યું છે દુઃખ હોવા છતાં, અને એમાંથી ભિન્નપણું કરતા સુખ છે પણ એને એમ થાય છે કે આ મારું છૂટી જશે તો, મારાપણું આમાં છૂટી જશે તો ખોટો ભય છે. એવો ભય કર્તવ્ય નથી. તું મારાપણું કરતો પણ એ જગતનો જુદો પદાર્થ છે, અને જેમ છે તેમ ભિન્નપણું જાણતો પણ એ પદાર્થ જે છે તે જુદો, તે જુદો જ છે. તારા માનવા નહીં માનવાથી કોઈ પદાર્થમાં ફરક પડતો નથી. પણ માત્ર કલ્પના, કેવળ કલ્પના, જૂઠી કલ્પના, એને અવિદ્યાના જૂઠા, અવિદ્યાથી જૂઠો આનંદ માન્યો છે. અનુભવ પ્રકાશમાં લીધું છે, અવિદ્યાથી જૂઠો આનંદ માન્યો છે, જૂઠમાં આનંદની કલ્પના કરી છે. જેમ બાળક ખોટું ખોટું હશે એના જેવું છે, ખરેખર આત્મામાં તો કઈ આવતું નથી. તપાસે તો એ આનંદનું કારણ એવું કોઈ આત્મામાં સ્પર્શતું નથી, આત્મામાં પ્રવેશતું નથી, આત્મા સાથે કોઈ સંબંધ થતો નથી. પણ એવી ભેદ જ્ઞાનની ધારાએ ઉપડે, આ એક ધારાએ ઉપડે એમ કહીને એમ કહેવું છે કે સતત ભેદ જ્ઞાન થવું જોઈએ. કેમ કે પરિણમન સતત છે તો ભેદ જ્ઞાન પણ સતત જ થવું જોઈએ, એવી ધારાએ ઉપડે તો એમાં કાર્ય સિદ્ધિ થાય, એમાં સુખ શાંતિ થાય. બનારસીદાસે તો ભેદ જ્ઞાનમાં આવેલા જીવોને નમસ્કાર કર્યા છે, પોતે સમ્યક દ્રષ્ટિ છે. કહ્યું કે ભેદ વિજ્ઞાન જગ્યો જીને કે ઘટ, શીતળ ચિત ભયો જીમ ચંદન. એને તો એનું ચિત્ત તો શીતળ 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 થઈ ગયું. ભેદ જ્ઞાનથી કાંઈ દુઃખ નથી થયું, ભેદ જ્ઞાનથી તો પરિણમનમાં ચિત્ત એટલે પરિણમનમાં શાંતિ થઈ છે. એવી એની દશા જોઈને, એની શાંત દશા જોઈને, શાંત દશા તેની પહેચાની ઓળખીને, કોઈએ કહ્યું છે માટે નહીં, પોતે ઓળખીને પહેચાન કરીને કરે કર જોડી બનારસી વંદન. હું બનારસી દાસ તો એને હાથ જોડીને, બે હાથ જોડીને નમસ્કાર કરું છું, વંદન કરું છું. આમ એક ધારાએ ઉપડે તો અવશ્ય કાર્ય સિદ્ધિ થાય, પણ પોતે ઊંડો ઉતરતો જ નથી. શું કહેવું છે? આ એક ઊંડા ઉતરવાનો વિષય છે. જ્ઞાન તે હું છું અથવા જ્ઞાયક તે હું છું, પોતાની હયાતીને, પોતાના અસ્તિત્વને વ્યક્ત વેદનથી પકડીને, ગ્રહણ કરીને ત્યાં ઊંડા ઉતરવાનું છે. એ એક જ એના કાર્યનું ક્ષેત્ર છે, કાર્યનો ભાવ છે, અને ત્યાંથી એને દૂર જવાની ખરેખર જરૂર નથી. જેમ પાપ કરતા પુણ્યના ઉદયમાં જીવ ફસાય છે, એમ એથી વધારે ફસાય છે જ્ઞાનના ક્ષયોપશમમાં. આ મોટી ફસાવાની સૌથી વધારે જગ્યા છે. તિર્યંચ પ્રાપ્ત કરે છે એનું એક કારણ પણ એ છે કે એનું જ્ઞાન ઇધર ઉધર ક્યાંય બીજે ઉગાડ નહીં હોવાથી રસ લેતું નથી. આ જીવનું જ્ઞાન ઉઘાડવાળું હોય ત્યારે અનેક પર વિષયની અંદર રસ લઈને ઝંપલાવે છે, એટલે એને જે એક જગ્યાએ ઊંડા ઉતરવું જોઈએ, જ્ઞાનમાં જ હું પણ કરીને ઊંડા ઉતરવું જોઈએ, એમાં બાધા પહોંચે છે. એટલે ક્ષોભસમ જ્ઞાન ઉધર ઇધર જાય એને બાધક છે, બાધાકારક છે એમ થઈ પડે છે. ખરેખર ખરેખર તો એનો સદુપયોગ કરે તો લાભ છે, અને દુરુપયોગ કરે તો એટલું જ નુકસાન છે. એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઉતરતો જ નથી. એ જગ્યાએ પોતે ઊંડો ઉતરતો નથી એટલે કે ઉપર ઉપરથી સ્વાધ્યાય કરે, ઉપર ઉપરથી વિચાર કરે, ઉપર ઉપરની જિજ્ઞાસા કરે, ધારણા કરે, બધું ઉપર ઉપર. એનો કોઈ રસ એમાં જે હદે ઊંડા ઉતરવા માટે જોઈએ એવો રસ આવતો નથી એને. અથવા એને કરવા ધાર્યું નથી, કરવા ધારતો નથી એટલે એને કરવા ધાર્યું નથી. આ એક નિશ્ચયપૂર્વક એ કામની પાછળ પડી જવાનો વિષય છે. કરવા ધારે એટલે કૃત નિશ્ચય હોય કે ગમે તેમ કરીને આ કાર્ય કરવું છે, એક એને એવો દ્રઢ નિશ્ચય નિશ્ચય વિચારના ભૂમિકામાં પણ એક એવો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો હોય કે આ કાર્ય તો હવે કરી જ લેવું છે, બીજું જે થવું હોય તે થાવ, પણ આ કામ તો કરવું છે, એવું જ્યારે કરવા ધારે ત્યાર પછી એ કાર્યની એ પાછળ લાગી જાય છે, પાછળ પડી જાય છે. કેવો પાછળ પડી જાય છે એમ જો વિચારવામાં આવે તો પૂરેપૂરો પાછળ પડી જાય છે. કેમ કે એનું ફળ શું છે એની એને ખબર છે. સાદી અનંત કાળનું સિદ્ધ પદમાં રહેવું થાય છે અને સંસારના કોઈ દુઃખની ઉપાધિ, કોઈ ઉપાધિનું દુઃખ જીવને થતું નથી, સર્વાંશે એવું મહાન કાર્ય છે એટલે પૂરેપૂરો પાછળ પડી જાય છે. પછી દુનિયા ગમે તે આંખ મૂકે એની સામે જોવા રહેતો નથી, દુનિયા દુનિયાનું જાણે, કોઈની દરકાર એને રહેતી નથી. એક બનારસદાસજી બહુ સરસ પદ પર, લોક લાજ સબ ડારી, જગતમાં અમસ્થિત માણસને પોતાનું ધાર્યું કરવું હોય તો લોકલાજને કોરે મૂકે છે કે નહીં. હે કે ભાઈ તમે ફલાણા કે જે હોય તે અમારે આ પહેલું છે, બીજું બધું પછી છે, ચોખ્ખું કહી દે, આમ ઠીક નહીં લાગે તો કે લાગવું હોય લાગે, અમારે તો આ નામ જ કરવાનું છે. એવા ઘણા કાર્યો કરે છે કે લોકો. આ તો કોઈ અનુચિત કાર્ય નથી, પરમ નિર્દોષ માર્ગમાં આગળ વધવાનું કાર્ય છે અને પરમ નિર્દોષ પદને પ્રાપ્ત કરવાનું કાર્ય છે. એમાં અણસમજુ લોકો કોઈ બીજો આંક બાંધે તો બાંધવા દેવો એને, જ્યારે એને સમજ આવશે ત્યારે પસ્તાશે કે આ ભૂલ કરી હતી આપણે, અને ન સમજ આવે તો કઈ જરૂર નથી, કોઈના ટાઈટલની તો જરૂર નથી. પણ એ જીવ કરવા ધારે તો પાછળ પડી જાય છે, ક્યાં સુધી એ નથી કરતો કે જ્યાં સુધી કરવા ધાર્યું નથી ત્યાં સુધી કરતો નથી. પછી ઉપર ઉપરના ઉપર ચોટિયા પ્રયત્ન ચાલે છે બધા, સ્વાધ્યાયને વાંચનને જિજ્ઞાસાને સાંભળવું વાંચવું વિચારવું, પણ એ બધું ઉપર 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 ચાલે છે ઊંડા ઉતર્યા વિના, અને એની પાછળ જે પડી જવું જોઈએ એવી પરિસ્થિતિ એમાં આવતી નથી. એ બધું કાર્ય તો બીજા કાર્યોમાંથી અવકાશ મળે ત્યારે કરે છે, બીજી બધી અનુકૂળતા થાય, બીજું બધું ઠેકાણે પડી જાય. બીજા મોટા ભાગના ને તો પૂરું ઠેકાણે જ પડતું નથી, પણ નહીતર એમ થાય આટલું થાય પછી કરીએ, આમ થાય પછી કરીએ, આમ થાય પછી કરીએ, ત્યાં તો કાળ આવી જાય છે નજીક, આ પરિસ્થિતિ થાય છે. પાછળ પડતો નથી, કરવા ધારતો નથી એટલે એને અઘરું લાગે છે, અને અઘરું લાગે છે એટલે એને હડસેલે છે, પાછળ વર્ષે હડસેલે છે. આ એક વગર સમજણમાં સહેજે થવા યોગ્ય પરિસ્થિતિ છે. વિશાળની અંદર વિદ્યાર્થીને 6-7 વિષય હોય છે, એમાં જે વિષયમાં એની રુચિ હોય ને જે વિષયમાં એને આવડે એનું લેસન કર્યા કરે. ગણિત આવડતું હોય તો ગણિતના દાખલા ગણ્યા કરે, પછી બીજો વિષય ન આવડતો હોય એ જલ્દી એના ઉપરની એક્સરસાઇઝ કે પ્રેક્ટિસ ન કરે. એને જો એમ કહો કે તમે આની આટલી પ્રેક્ટિસ કરતા હો તો એને રૂચે નહીં, એને ગમે નહીં, એ કરે નહીં, પડતું મૂકી દે. પૂછો કેમ આમ કરો છો, કેમ આમ કર્યું, તો કે અઘરું લાગે છે. એને અઘરું લાગે છે એટલે એનું કારણ શું, કે એને એ કાર્ય કરવું છે એવો દ્રઢ નિશ્ચય કર્યો નથી, એના લાભાલાભને એ ખરેખર સમજ્યો નથી, અને એથી કરીને એની વાત અઘરી લાગે છે, અને અઘરી લાગે છે એટલે એનાથી દૂર રહે છે સહેજે સહેજે. એ એવું નથી, એને પાછળ જોખમે દેખાતું નથી કે અહીંથી પગ લપશો તો નીચે ખાય છે. જાય છે ને ફરવા માટે હિલ સ્ટેશનના પોઈન્ટ ઉપર, છેલ્લે કે અહીંથી પગ લપશો તો નીચે ખાય છે. એ મનુષ્ય પણ પૂરું થયું, આત્મજાગૃતિ ન રહી કે ન આવી, બહુ મોટી ખાય છે. તણખલામાં ઉડેલું વંટોળિયું ક્યાં ક્યાં જઈને, વંટોળિયામાં ઉડેલું તણખલું ક્યાં જઈને પડે, કાં એનો મેળ નથી. પછી ગઈ મીટી તો કઈક મોટી છે, મોટી પડી જાય, હીરો પડી જાય, એના જેવું છે. કિંમતી છે ક્યાં ગયું કે પછી એનો દરિયામાં, ભાવ સમુદ્રમાં, જગતના સમુદ્રમાં ક્યાંય ચડે એવું નથી. એ પ્રત્યક્ષ દેખાય એવું છે જગતમાં. જે નજરે જોવા એવા પ્રાણીઓ છે, નાના નાના જીવજંતુથી માંડીને જંગલની અંદર વનસ્પતિને મોટા પ્રાણીઓ, અનંતા જીવો એ સ્થિતિમાં, એ હાલતની અંદર જોવામાં આવે છે. એ સ્થિતિ જીવની થતા વાર લાગે એવું નથી. છૂટ્યો કે ગયો એવું છે, જોઈ જોઈને પગ ભરે એના જેવું. સાવધાનીથી એ બોલ છે, પણ એમાં કેટલો કસ ભર્યો છે. વાત તો પૂરી 5 લીટીની નથી, 4.5 લીટી છે. કેટલી વાત મૂકી દીધી છે એની અંદર, બહુ મહત્વની વાત છે. બસ એને સીધી માસ્ટર કી હાથમાં આપી દીધી છે. હું જ્ઞાયક છું, યથાર્થ જ્ઞાનના લક્ષણથી યથાર્થ લક્ષ્ય કરીને સ્વભાવ ઉપર પહોંચી જા. જ્ઞાન મોજૂદ છે, સ્વભાવ મોજૂદ છે, વ્યક્ત છે, પ્રગટ છે, વેદન ગોચર છે, અનુભવ ગોચર છે, અનુભવમાં આવી રહેલી ચીજ છે, સદાય પ્રગટ છે. અને એ એક જ જગ્યાએ તું ઊંડો ઉતરી જા, બસ સહજ માત્રમાં કાર્ય થાય એવું છે. સહજ માત્રમાં પાછો, કેમ કે વચ્ચે કોઈ આડો આવી શકે એવી પરિસ્થિતિ નથી. આડો આવે છે પોતાનો જ વિરાધક ભાવ, પોતાનો જ બાધક ભાવ. કોઈ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યને અન્ય ભાવની તો પહોંચ નથી. કર્મનો ઉદય કર્મના ઉદય મારીએ છે, એનો વિપાક એના વિપાક મારીએ છે. જીવના પરિણામથી અત્યંત દૂર છે અથવા સર્વથા ભિન્ન છે. આવડે જ બરાબર, જ્યાં એને જરૂર લાગે, આવશ્યકતા લાગે, ત્યાં તો એટલો ઊંડો ઉતરી જાય છે કે એના બધા તળિયા તપાસી લે છે જે તે વિષયના. નહીતર પરદ્રવથી તો ભિન્ન છે, છતાં જ્ઞાનના ક્ષુપક્ષમના સામર્થ્ય પર વિષયના પણ ચારે પડખા તપાસી લે છે. તો અહીંયા ઊંડો ઉતરતો નથી, કેમ કે એને જે જરૂરિયાત ભાસવી જોઈએ એ જરૂરિયાત એને લાગી નથી. જરૂરિયાત લાગે ને જીવનો પ્રયત્ન ન થાય, એ સ્વભાવ બહારની ચીજ છે. એ અઘરું લાગે છે, એનું પણ કારણ એ છે કે એને નિશ્ચય કર્યો નથી. અને જે સમજણ યથાર્થ હોવી જોઈએ એ સમજણ પણ યથાર્થ સમજણ છે, પણ યથાર્થ સમજણ નથી. યથાર્થતા છે એ સમજણને કાર્યાન્વિત કરે છે, સમજણની યથાર્થતા સમજણને કાર્યમાં ઉતારે છે. અને સમજણ બરાબર દેખાતી હોય છતાં પણ એ કાર્યમાં ઉતરતો નથી, ત્યારે સમજવું કે એ સમજણ યથાર્થ નથી. દેખાય છે ઠીક, દેખાવ એનો ઠીક છે, પણ આમાં અયથાર્થતા છે. અયથાર્થતા કહેતા કોઈ વિપરીત અભિપ્રાય ઉભો છે. પરમાગમ સારમાં ગુરુદેવ શ્રી એક જગ્યાએ એવી વાત કરે છે, પરમાગમ સારમાં નથી પણ દસમો ભાગ છે ને, સમયસાર પ્રવચનોનો દસમા ભાગમાં એ વાત આવે છે કે અનંતકાળમાં જીવને દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સત્પુરુષ મળ્યા, જ્ઞાની મળ્યા, તીર્થંકર મળ્યા, સમુદ્રમાં ગયો, જૈન કુળ જૈન ધર્મમાં આવ્યો અને ઓગે ઓગે એણે બધું કર્યું. પંચમહાવ્રત પાળ્યા, શાસ્ત્રોની ધારણા કરી, પણ અંદરમાં ઊંડે ઊંડે વિપરીત અભિનિવેશ રાખીને, નહીતર તો જીવ ચતુર છે, આટલું બધું કરે ને એનામાં કઈ ચતુરાઈ નથી, અક્કલ હોશિયારી નથી, એવું તો કઈ નથી, બુદ્ધિ નથી, એવું નથી, પણ વિપરીત અભિનિવેશ રાખીને ક્યાંય ને ક્યાંય ઊંડે ઊંડે વિપર્યાસને પકડી રાખે છે અને એને લઈને એને જે સમૂહ કાર્ય થવામાં પ્રગતિ થવી જોઈએ, કાંઈ હિત થવાની અંદર આગળ વધવું જોઈએ, એ વાત એનાથી બની શકતી નથી. એમાં તો એવું છે કે કોઈ વાર એને પોતાને ખ્યાલ પણ હોતો નથી, પણ ચાર ભેદમાં લઈએ તો માયાના ભેદમાં જાય છે, પણ બહુ એવી સ્થૂળ માયા નથી, બુદ્ધિપૂર્વક જ કર્યા કરે એવી નથી, કોઈ વખત અજ્ઞાન પણ એ સેવાઈ જાય છે એવી રીતે. એને પૂર્વગ્રહ કહે છે, મીઠા આગ્રહ કહે છે, અથવા પૂર્વગ્રહ કહે છે. પૂર્વે ગ્રહ્યું હોય એ મૂકી ન શકાય અને સાચી વાતની હા પાડે પણ ખોટી વાત છૂટે નહીં, નિષ્ફળ જાય છે. સત્સમાગમ નિષ્ફળ જાય, તત્વજ્ઞાન નિષ્ફળ જાય, દેવગુરુ શાસ્ત્રનો યોગ નિષ્ફળ જાય, સત્પુરુષનો યોગ નિષ્ફળ જાય, બુદ્ધ નિષ્ફળ જાય. અનંતકાળમાં અનંત વાર આવું થયું છે અને જીવ આગળ વધતો અટક્યો છે, જીવ પોતાનું હિત પામતા અટક્યો છે. પૂર્વની યથાર્થ ભૂમિકાનો, હું છું એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે અને પોતે પોતાને ઓળખે, ઓળખાણ કરે, નિર્ણય કરે, બંને એક વાત છે. તો અહીંયા 11 વાત એટલી છે કે અનાદિનું પોતાના હુંપણાનું જોર અથવા પોતાના અસ્તિત્વનું જોર જીવને રાગ ઉપર છે. રાગમાં હું પણ થઈ રહ્યું છે, હું એને રાગમાં વેદાય છે અને રાગમાં એને લાગે છે. ત્યાંથી હું પણ છોડી દઈને ઉઠાવી લઈને જ્ઞાનમાં સ્વભાવમાં હું પણ પોતાનું અસ્તિત્વ જ્ઞાનમાં વાસ્તવિક છે તેને પકડવું છે, છોડી દીધું છે એટલે એમ કહીએ કે પકડવું છે, બાકી છે તો છે, જ્યાં છે ત્યાં છે, ત્યાંથી કાંઈ છૂટી શકે એવું નથી. પણ ભ્રાંતિએ કરીને રાગમાં હું પણ કરતા એણે જ્ઞાનમાં હું પણ મૂકી દીધું છે, પોતાનું અસ્તિત્વ જ્ઞાનમાં હોવા છતાં જો તપાસ કરે, અવલોકન કરે તો એને સ્પષ્ટ ભાષે એવું છે, સ્પષ્ટ લાગે એવું છે કે હું પણ તો જ્ઞાનમાં થાય છે, જ્ઞાનમાં મારું અસ્તિત્વ છે, મારું હું પણ હોવા પણ જ્ઞાનમાં જ છે અને એના ઉપર જો જોર આવે, જ્ઞાનમાં થી સ્વભાવ ઉપર હુંપણાનું જોર આવે, હું છું એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે અને પોતે પોતાને ઓળખે, ત્યારે પોતાને પોતાના આધારથી ઓળખે. જો ઓળખવામાં પણ આધારનો વિષય છે, ભલે વિચારની ભૂમિકા છે તો પણ માત્ર કોરો વિચાર નથી, પણ જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવની હૈયાતીના આધારે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાનને પકડવું છે. જ્ઞાન ક્રિયામાં રહેલું જે જ્ઞાન, એ જ્ઞાનને, એટલે આત્માને ત્યાં પકડવો છે. એ જ્ઞાન તે જ આત્મા છે. ત્યાં હું છું એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે, એમ આધાર લેવો છે ને. એટલે એમાં જેમ નીચે જોર દઈને ઉપર જવાય છે, ઉપર આવવું હોય પાણીમાં કે ઠેકડો મારીને, તો નીચે જોર દઈને ઉપર આવવું છે, અને જ્યાં જોર દેવું છે ત્યાં નક્કર ભૂમિ જોઈએ, એમ આ સ્વભાવની નક્કર ભૂમિ ઉપર હું છું એવું જોર આવે અને પોતે પોતાને ઓળખે, એ રીતે ઓળખે. માત્ર આગમથી, યુક્તિથી, ન્યાયથી, આત્મા સંબંધીનો વિચાર કરે એટલે ઓળખે એમ નહીં. જો એમાં બીજી વાત શું ગૌણ કરાવી છે, બધા ભલે આવા વિચારો આવે, કેમ કે હું કેવો એમ સમજવા માટે એને દ્રવગુણ પર્યાય, સ્વભાવ વિભાવ એ બધાનો વિચાર આવે, પણ એ બધો વિચાર આવ્યા પછી એને જોર આવવું જોઈએ, અસ્તિત્વ ઉપર જોર આવવું જોઈએ, હયાતી ઉપર, પોતાની વર્તમાન હયાતી ઉપર એને જોર આવવું જોઈએ, અને એ રીતે પોતે પોતાને ઓળખે. એવી ઓળખ આવે ત્યારે પહેલા ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે એમ કહે છે, અને પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે. અહીંયા થોડો સ્પષ્ટીકરણ કરીએ તો એ છે કે આ ઉપરથી શું ને ઊંડાણથી શું, આ એક વિચારવા જેવો, વિચારવા યોગ્ય વિષય છે કે આ ઉપર ઉપરથી શું અને આ ઊંડાણથી કહે છે, એટલે આ ઊંડું 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 એ શું છે. અનેક જગ્યાએ આ શબ્દનો પ્રયોગ આવે છે આ શાસ્ત્રની અંદર, તો એમાં બધી જગ્યાએ જ્યાં ઊંડું છે ત્યાં ભાવ શું લેવો, આ કોઈ ક્ષેત્રની વાત નથી કે એરિયાની વાત નથી, આમ ઉપર ને આમ નીચે એવી કોઈ વાત નથી. ભાવમાં ઉપર ઉપર પણ અને ભાવમાં ઊંડું ઊંડું એટલી વાત છે. ભાવમાં ઊંડું એટલે શું કે સ્વલક્ષે જે ભાવની વાત ચાલે છે એ ભાવને લક્ષમાં લેવો, એ ભાવની સન્મુખ થઈને એને જાણવો, એ એ વિષયનું ઊંડાણ છે અહીંયા ભાવમાં. અને એ એ પ્રકાર છોડીને માત્ર વિચાર કરવો એ બધી ઉપર ઉપરની વાત છે. ફરીને જેમ કે એક પરિણામની અંદર મુખ્ય કોઈ પરિણામનું અંગ હોય તો રસ છે, એ પરિણામનું મુખ્ય અંગ છે. રાગ રસ હો, ગમે તે પ્રકારના પરિણામનો ચાલતો રસ હો, એ આખા પરિણામનું મુખ્ય અંગ એ રસ છે. તો સામાન્ય રીતે આપણે ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાયમાં જે મુમુક્ષુઓ છે એ રસનો વિષય ન સમજાય એટલે એવો પ્રશ્ન પૂછે છે. આ ઉપર ઉપરથી સ્વાધ્યાય કરવાની પદ્ધતિ કેવી છે, કે આ રસ છે કયા ગુણની પર્યાય, આમ પ્રશ્ન કાઢે. શું રસ કયા ગુણની પર્યાય? એને કોઈ ગુણ બતાવી દો કે ફલાણા ગુણની પર્યાય, તો સમજાય કે ન સમજાય, પણ એ સંમત કરે તો એને એમ થાય કે ચાલો આ વાત આપણે સમજ્યા. એટલું ઉપર ઉપરનું હોય છે કે એ વાત એને ભૂલી જતા વાર નથી લાગતી, વિસ્મૃત થઈ જાય છે. તો એને એમ કહીએ કે ભાઈ રસ છે એ તારા પરિણામમાં ચાલતો મુખ્ય ભાવ છે, એને તપાસીને એનું અવલોકન કરીને એનો એના અનુભવને જોઈને તું રસ ભાવને સમજને. તો ભલે તને કયા ગુણની પર્યાય છે ન સમજાય તો વાંધો નહીં, પણ એ ભાવ તને સમજાઈ જશે. આ એની પ્રેક્ટિકલ થિયરી છે, પ્રેક્ટિકલ સાઈડ છે. નહીતર આ કયા ગુણની પર્યાય છે ને એની વ્યાખ્યા શું છે ને શું, બસ કાં તો વ્યાખ્યા પકડી લઈએ, ક્યાં દ્રવગુણ પર્યાયમાં કેવી રીતે છે એ શું એનું ખાનું પકડી લઈએ અને ખતવી નાખે, ચાલો આમ બરાબર ખતમણી કરી નાખી. લાગે એમ કે પદ્ધતિસર શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, વ્યાખ્યા પૂછે છે, દ્રવગુણ પર્યાયથી એનું ખાનું ખાતું નક્કી કરે છે અને પછી બરાબર ખતમણી કરે. ભણ્યો પણ ગણ્યો નહીં તો નકામું છે, આ માત્ર ભણતરની પદ્ધતિ છે. અને પોતામાં આ બધો ભાવોનો વિષય હોવાથી ચાલતા ભાવોના અનુભવને સમજવાનો પ્રયત્ન કરવો શોધક વૃત્તિ છે. ચાલતા ભાવોને નો જે અનુભવ છે એ અનુભવને લક્ષમાં લઈને, અનુભવને ખ્યાલમાં લઈને સમજવાનો પ્રયત્ન કરવો ત્યારે એ બરાબર સમજાઈ જાય છે. ભલે એને દ્રવગુણ પર્યાયનું ખાનું કદાચ હાથમાં ન આવે તો એનો બહુ વાંધો નથી, પણ ભાવ સમજાઈ જાય તો એને ભૂલ પડતી નથી. કેમ કે તિરીશને ક્યાં દ્રવગુણ પર્યાયનું વ્યવસ્થિત જ્ઞાન છે? અલબત્ત મનુષ્યપણામાં એટલી બુદ્ધિ હોય તો એમાં ઉપેક્ષા કરીને ઈરાદાપૂર્વક ઉપેક્ષા કરવાનો વિષય નથી, એ તો એક સામાન્ય ઉપયોગ દઈને એ સમજી લેવાનો વિષય છે કે આવી રીતે દ્રવગુણ પર્યાયનો વિષય છે. પણ જે પદ્ધતિ સમજવાની છે એ સમજવાની પદ્ધતિ તો પોતાના અનુભવથી અનુભવને પકડીને સમજવાની પદ્ધતિ એ સાચી પદ્ધતિ છે. અને એ રીતે સમજાય છે એ ખરું સમજાય છે ને એમાં ભૂલ પડતી નથી. હવે એ જ રીતે અહીંયા પોતાના સ્વરૂપને ઓળખવું છે યથાર્થ ભૂમિકામાં. તો પોતાના સ્વરૂપને ઓળખવું છે, ઓળખાણની વિધિ છે પરિચય કરવો. તે ગમે ત્યાં પણ ગમે તે પદાર્થને ગમે તે વ્યક્તિને ઓળખવા માટે વારંવાર પરિચય કરવો, ઘનિષ્ઠ પરિચય કરવો, એ એક જ સાધન છે અને બીજું કોઈ સાધન નથી. આ તો બધાને અનુભવ ગોચર છે. તો અહીંયા પણ પોતાના પરિણમનમાં સ્વભાવ પણ વ્યક્ત છે અને વિભાવ પણ વ્યક્ત છે. અહીંયા એમ કહે છે કે તારું અસ્તિત્વનું જોર તારા જ્ઞાન સ્વભાવ ઉપર આવવું જોઈએ, જે તારું અસ્તિત્વનું જોર તારા રાગ આદિ વિભાવ ઉપર જઈ રહ્યું છે કે થઈ રહ્યું છે. તો ચાલતા પરિણમનમાં પરિચય કરીને, શોધીને, તપાસ કરીને તારા અસ્તિત્વને નક્કી કર કે તારું અસ્તિત્વ ક્યાં છે. વિચારીને નહીં પણ શોધીને નક્કી કર કે તારું અસ્તિત્વ ક્યાં છે, તો તને જરૂર માલુમ પડશે કે તારું અસ્તિત્વ રાગમાં નથી, પણ તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે. આ વાત એટલી અઘરી નથી જો પોતે અંતર શોધ કરે તો. જો પોતે અંતર શોધ ન કરે તો આ વાત એટલી અઘરી છે કે હજારો લાખો કરોડો આગમ માંથી જાય તો પણ એને પોતાની ઓળખાણ ન થાય. એક વાર ઓળખાણ થાય તો અનુભવ થયા વિના રહે. ઓળખાણ બહુ મોટી ખાણ છે. લોકો પણ એમ કે છે, ઓળખાણ બહુ મોટી ખાણ છે. જે કામ પૈસાથી ન થાય એ કામ ઓળખાણથી થાય છે એવું કહેવામાં આવે છે. પૈસાથી થોડુંક એને વધારે પ્રાધાન્ય પણ દેવામાં આવે છે. બારમાં પણ અહીંયા કહે છે કે તારી ઓળખાણ તને અનુભવ કરાવશે અને તારો અનુભવ તને સિદ્ધપદમાં લઈ જશે, સિદ્ધપદ સુધી તને પહોંચાડશે. આટલી મોટી વાત છે ઓળખાણની. એટલે પહેલા ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે એટલે માત્ર વિચાર ચાલે ત્યાં સુધી એને ઉપર ઉપરની વાત છે. જ્ઞાન તે હું, જ્ઞાન તે હું એવો માત્ર વિકલ્પ ચાલે તે ઉપર ઉપરની વાત છે. પણ એ જ્ઞાન ભાવમાં તપાસીને હું પણ થાય તો એના ઊંડાણમાં જાય છે. જ્ઞાનનો પરિચય કરીને, જ્ઞાન ક્રિયાથી જ્ઞાન ભાવનો પરિચય કરીને, જ્ઞાનમાં પોતાની હયાતીને છે એને અવલોકે. કરવું કાંઈ નથી, છે એનું અવલોકન કરવું છે. માત્ર જોવું છે કે ક્યાં છે, પોતે ક્યાં છે, પોતાનું હોવા પણ પોતે ક્યાં છે એને જોવું છે. હયાતી નવી કરવી નથી, નવી હયાતી બનાવવી નથી, છે એને માત્ર જ અવલોકવું, એટલું જ એનું કાર્ય છે. આથી વધારે કોઈ કાર્ય નથી. એ એનું ઊંડાણ છે. અને એવું જો ઊંડાણથી જોર આવે, ભલે એ વખતે વિકલ્પ હોય છે, હજી આ ઓળખાણના ની ભૂમિકામાં સાથે સાથે વિચાર વિકલ્પ રાગનો પર્યાય ચાલે છે, એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય એટલે સહજરૂપ આવે. બહુ અનુભવની વાત કરી છે અહીંયા. આ વાત બહુ અનુભવની કરી છે. શું કહે છે કે ઉપર ઉપરથી જ્યારે આત્માનો સ્વભાવ અને એમાં હું પણ એવી બધી જેટલી કોઈ વાતો વિષય છે આ વિષયનો, એમાં ઊંડાણમાં નહીં જવાનું એક કારણ, અથવા સહજતા નહીં થવાનું એક કારણ, માત્ર કૃત્રિમ વિકલ્પો રહી જવાનું એક કારણ ભાવનાની ખામી છે. આ એક જે યથાર્થતામાં સાથે સાથે હોય જ છે એવો એક મહત્વનો મુદ્દો છે ભાવનાનો. કે જ્યારે અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે એ વખતે વિકલ્પરૂપ હોય તો પણ ભાવના જોરદાર હોય છે, એટલે ભાવના જોરદાર હોવાને લીધે એમ કેમ છે સહજ રૂપે જોર આવે. એમાં શું બે વાત ભણી છે કે એક તો પોતાની અવલોકનની ઊંડી તપાસ ભણી, અને એ તપાસ થઈ રહી છે એની સાથે ભાવના ભણી. મારું કાર્ય મારે કરવું છે એવી જે પોતાના સ્વકાર્યની અત્યંત ભાવના, એ ભાવના સહિત જે અંતર અવલોકન કરે છે એ આ વિષયમાં ઊંડો ઉતરીને ઓળખાણ કરી લે છે કે જે અનુભવનું અનન્ય કારણ છે. કેટલી લાઈન દોરી ચોખ્ખી છે, આ વિચારવા જેવો વિષય છે. ત્યાં ભાવના નથી હોતી એટલે એક ભાવના વિહીનતા રૂપ ખામી છે. એ પાયાની વાત છે કે જો તું આ ક્ષેત્રમાં આવ્યો છું, જગતના કાર્યો તો અહીંયા કાંઈ છે નહીં, પણ જો તું આ ક્ષેત્રમાં આવ્યો છું તો તારા હિતની ભાવના લઈને આવ્યો છું કે નહીં? કે હા, હું તો મારા હિતની ભાવનાથી જ આવ્યો છું. તો હવે એમ કે છે કે આ ભાવના તારી અંતરની છે કે નહીં? હા, તો ઉપર ઉપર ને બધે ઉમદાણ તો એ બે વાત તો રહેવાની જ છે. આ વિષય જે ચાલશે, જિજ્ઞાસા ઉપર ઉપરથી કરે છે, પૂછીને સંતોષ પકડી લે છે. મેં આ અપૂર્વ જિજ્ઞાસાનો વિષય છે કે જ્યાં સુધી એને પોતાનું અસ્તિત્વ પકડાય નહીં, સાચી ઓળખાણ ના થાય નહીં, ત્યાં સુધી એને ચેન પડે નહીં. એવી ઊંડેથી જિજ્ઞાસા હોય તો એ જિજ્ઞાસાની અવશ્ય ઓળખાણ થઈને પરિતૃપ્તિ થાય છે. એ જ રીતે ભાવના અંતરથી હોય છે તો એની શોધ કરતા એ વિષયમાં એ ઊંડો ઉતરી જાય છે, અવલોકન કરતા. અને જો ભાવના ન હોય તો ઉપર ઉપરથી જોવે કે આ જ્ઞાન લક્ષણ છે, આત્મા જાણે છે, બરાબર છે. રાગાદી ભાવ છે અને જ્ઞાનભાઈ વાત તો જુદી જુદી છે. રાગ ન જાણે એ બરાબર છે, જ્ઞાન જાણે એ બરાબર છે. ખ્યાલ આવે છે, આપણા પોતાના અનુભવથી પણ ખ્યાલ આવે છે. ઉપર છોટીઓ પણ થોડો વિચાર ચાલે, એવી રીતે થોડુંક સામાન્ય અવલોકન ચાલે, પણ ભાવના સાથે હોય તો બહુ મોટું કામ છે. ભાવના એટલે એવી ભાવના કે જે ભાવનામાં એ ભાવનાને વિરુદ્ધ જે કાંઈ હોય તો એને તરત ખ્યાલ આવે. એક ભાવનાનું આ એક લક્ષણ છે. ભાવના કોને કહેવી? ઊંડી ભાવના કોને કહેવી? કે જેને જેની ઊંડી ભાવના છે એ ભાવનાનું અવરોધક કાંઈ પણ એની સામે આવે તો એને એનો નિષેધ થઈ જાય. પોતાની ભાવના સાકાર થવામાં કાંઈ પણ અવરોધક ભાવ અંદર આવે, અવરોધક નિમિત્ત આવે, અવરોધક કારણ સામે દેખાય, એટલે તરત એનો એને નિષેધ આવે. આ એક ભાવનાનું લક્ષણ છે. એટલે એવી ભાવના હોય અને પોતે પોતાના અસ્તિત્વને ખોળતો હોય, શોધતો હોય અંદરમાં, તો એ ભલે વિકલ્પ રૂપ એ વખતે વિકલ્પ હોય છે તો પણ એને જે જોર આવવું જોઈએ સહજતાથી આવે છે. ભાવનાને લઈને બળ છે, આ કાર્ય કરવામાં જે જોર છે એ આ કાર્યના પ્રાણ છે એમ કહીએ તો ચાલે. અને એ પ્રાણ કોણ પૂરે છે? તો કે ભાવના એ પ્રાણને પૂરે છે, એવો વિષય લીધો છે. હા, તારવીને ચાલે એનો નિષેધ કરે, એની એને ખબર ન પડે એવું ન બને એ ભાવનાને હયાતીને સૂચવે છે. આ લાઈનમાં થોડાક પણ જો કોઈ આગળ વિધા હોય તો આ એવી સુંદર અભિવ્યક્તિ છે આ વિષયની. વિષયને વ્યક્ત કરવાની જે કુદરતી જે વાક્ય રચનાઓ આવી છે એ અસાધારણ વિષય છે. ભાવના એટલે જે જોઈએ છે, જે ભાવે છે, જે રૂચે છે, અને જે અંદરમાંથી ઉગેલી ચીજ છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ, અને એ જોઈએ એટલે એમાં બીજું કાંઈ ન જોઈએ, ને બીજું કાંઈ જોઈએ તો આ જોઈએ એમાં એ બાધક છે એમ છે. એ 21મો બોલ આવશે. એ તો બધા કો રિલેશન જેવું છે, સમજ્યા? એ તો જે મુમુક્ષુની યથાર્થ ભૂમિકા છે એની અંદર એ બધા ભાવો, સહકારી ભાવો, સહચારી ભાવો છે, સાથે ચાલનારા અને સાથે કાર્ય કરનારા, સહચારી અને સહકારી ભાવો છે કે જે અનાદિથી પરિભ્રમણ કરતા જીવને આખો સંસાર કાપીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવે છે. એ વસ્તુ કોઈ અસાધારણ છે કે નહીં? જે કાર્ય અનંત કાળમાં થયું નથી, તો કાર્ય અનંત કાળમાં નથી થયું એક હકીકત છે કે એવું કાર્ય છે? હા, ભાવના વાળાને કોઈ ન પહોંચે, આ એવો વિષય છે. એટલે તો 21 બોલમાં એ વિષય લેશે કે 14 બ્રહ્માંડનું તોડફોડ અહીંયા કામ આવે એવું નથી. શું ફળે છૂટકો? ભાવના, તો એનું નામ ભાવના છે. પૂજ્યબેનશ્રી પાસે તો ગુરુદેવની હયાતીમાં તો ભાઈઓનું આવાગમન ઓછું હતું, પણ બહેનોમાં અને એમાં ખાસ કરીને વૃદ્ધ ઉંમરમાં, વૃદ્ધાવસ્થામાં જે આવી ગયા હોય, એવા હોય, શરીર લથડી ગયું હોય, બુદ્ધિ પણ એ કાંઈ ઉંમરમાં એટલી તેજ ન હોય, તો કોઈ વાર એવી રીતે પૂછે કે અમારે તો આ શરીર બધું આવું થઈ ગયું, એમાં કાંઈ પૂરું એમ કે કાંઈ બુદ્ધિ એટલી બધી લાંબી નહીં, કાંઈ બહુ યાદ રહીએ નહીં, હવે આ ઉંમરમાં શરીર કામ કરે નહીં, હવે આ સ્થિતિમાં અમારે શું કરવું? આવું પૂછનાર આવે તો જો એવા દાખલા બીના છે કે પૂછનારને ની ભાવના જુએ કે આ મારે શું કરવું, કંઈક કરવાની ભાવનાથી પૂછે છે, તો કે કાંઈ વાંધો નહીં, ભલે યાદ ન રહે, તમારી ભાવના છે ને, તો ભાવના તો છે, બસ તો ભાવના વધારજો. શું કે તમે શાસ્ત્ર વાંચજો ને, ફલાણી ગાથા વાંચજો ને, આ અપેક્ષા સમજો ને, આ વિવિક્ષા સમજો, એવી વાત ના કરે, એ પદ્ધતિ જ નથી. જો કે એમની વાત કરવાની, તમે ભાવના છે ને, તમે આ ભાવના છે, અને કોને ભાવના ન હોય? એક સામાન્ય રીતે તો અહીંયા આવ્યા છે તો ભાવના લઈને આવ્યા છે, તો એ ભાવના વધારો. જો ભાવના ઉગ્ર થાય તો નિવેડો છે, અને ભાવના ન હોય તો બાકીના એ ભાવના સિવાયના બધા પ્રયત્નો બેકાર છે, કોઈ કાર્યકારી નહીં થાય. એટલે વક્તવ્યમાં એમનો ભાવનાનો વિષય બહુ પ્રધાન રહ્યો છે. બહુ મહત્વનું પડતું છે. એટલે એ પણ એક ભાવનાનો પણ એક તપાસીને પોતાના માટે તપાસવાનો વિષય થઈ જાય છે કે આ જીવ કેટલીક ભાવના રાખે છે ત્યારે એની કેટલીક ભાવના રહી છે, કેટલીક ભાવના થઈ છે. નહીતર તો શું છે કે ઘણા વખતથી વાંચીએ છીએ, ઘણા વખતથી સાંભળીએ છીએ, પણ કામ થતું નથી. ભાઈ ત્યાં કામ નથી થતું, પણ ભાવના કેટલીક છે એ તો જો. ભાવના હોય અને કામ ન થાય એ તો 14 બ્રહ્માંડ ફરી જાય તો ન બને એવી ચીજ છે, એ તો બનવાનું નથી. એનું પોતાના સ્વાનુભવથી કુદરતને બાંધીને એ વાત કરી છે. આ વિષયમાં તો પ્રશ્ન પૂછ્યો હતો ભાવનાના વિષયમાં, કે આટલું બધું જોરથી વાત આવી છે એની પાછળ વિશેષ વિચારણા શું છે? આ તો દેખાય છે ને કે વિભાવ પરિણામ સાથે પણ કુદરત બંધાયેલી છે. વિભાવ પરિણામ સાથે પણ જો કુદરત બંધાયેલી છે તો શું સ્વભાવ સાથે કુદરત બંધાયેલી નથી? ન ફળે એ પ્રશ્ન રહેતો નથી. સ્વભાવની ભાવના પોતાનો જ સ્વભાવ હોવાથી એ ભાવના વાળો જીવ સ્વભાવની અપ્રાપ્તિથી જુદો રહી જાય અથવા પ્રાપ્તિથી વંચિત રહી જાય એ કોઈ કાળે બની શકવા યોગ્ય નથી. કોઈ કાળે ન બને. આવે જાય વગર હેદની જેની જેને ભાવના હોય એ બધું બીજું બધું ગૌણ કરી જ નાખે, એ તો સ્વાભાવિક જ છે. લાવ્યા વગર એ જ નહીં, એ તો એ બાકીના મુમુક્ષુને યોગ્ય બધા ગુણોને ઉત્પન્ન કરે છે એમ કહીએ તો ચાલે. મુમુક્ષુને યોગ્ય જે કોઈ ગુણો જોઈએ ભૂમિકાના, એ બધા ગુણોને ઉત્પન્ન કરનારી ચીજ છે એમ કહીએ તો ચાલે. એટલે અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે એમાં વિકલ્પરૂપ હોય, એમાં વિકલ્પરૂપ હોય એટલી કૃત્રિમતા છે. જેટલો વિકલ્પ થાય છે એટલી કૃત્રિમતા છે. પણ ભાવના જોરદાર હોય, સાધારણ ભાવનાની વાત નથી અહીંયા, અત્યંત ભાવના હોય તો એ સહજતા પકડે છે ત્યાંથી, અને સહજ રૂપ જોર આવે. આ અસ્તિત્વનું પોતામાં પોતાના હોવાપણાનું જોર થવામાં અને એ સહજપણે જોર થવામાં ભાવના હોય છે, એ કારણ છે. એટલે આ પ્રાણની પ્રતિષ્ઠા કહે છે ને, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે, પ્રતિષ્ઠાને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે. એટલે શું છે કે આ પહેલા તો એમ કે સમજણ થશે કે આ પથ્થરમાંથી ઘડેલી મૂર્તિ છે, પણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી મૂર્તિ નથી, એનામાં પ્રાણ આવી ગયા છે એમ લેવાય છે, એ ભાવથી જોવાય છે. એટલે એને ભગવાન તરીકે જોવાય છે. આ લોકો જે વિરોધ કરે છે એ તોછડાઈ કરે છે, આ મૂર્તિનું આમ ને આ મૂર્તિનું આમ ને મૂર્તિ મૂર્તિનું આમ કરીએ ને મૂર્તિનું તેમ કરીએ ને મૂર્તિ, ભાઈ મૂર્તિ મૂર્તિ નથી, એ તો હવે ભગવાન થઈ ગયા છે. એ પ્રતિમા એ નથી, એ તો ખરેખર ભગવાન જ છે. શું ભગવાનની પ્રતિમા નથી પણ એ ભગવાન છે. હા, નીચે શાસ્ત્રમાં છે એ વિષય. ધર્મદાસજી શુલ્લકે ક્યાંક લખ્યું છે કે એક તીર્થંકર 10,000 તીર્થંકર અને એક પ્રતિમા બરાબર છે. આ મૂર્તિની સ્થાપનામાં જે ભગવાન છે બરાબર છે, તો કેવી રીતે એ વાત છે? કોઈને એમ ના લાગે કે એક તીર્થંકર તો જીવંત, એનો પ્રભાવ વધારે, કે આ સ્થાપના કરી એ ભગવાનનો, આ બેમાં આ ભગવાનને કેમ વિશેષતા આપી? પેલા તો આયુષથી બંધાયેલા છે તીર્થંકરો, ત્યારે આ ભગવાનને તો આયુષ જેવો સવાલ નથી. 10,000 તીર્થંકરો ચાલ્યા જાય, આ ભગવાન ન ચાલ્યા જાય, સિદ્ધાલીમાં વ્યા જાય, આ ન જાય, ને એવરેજ બાંધ્યો છે એમણે. 10,000 તીર્થંકર બરાબર એક સ્થાપનાના ભગવાન છે. ભગવાન તરીકે સ્થાપો એ એક બરાબર સામે 10,000 અરિયન છે, એવી રીતે વાત છે. બહુ મોટો વિષય છે મોક્ષ માર્ગનો, એ જબરજસ્ત વિષય છે. હા, 24 કલાક પેલા તો વિહારે કરી જાય, વિહાર કરી જાય તો જવું પડે ત્યાં. આ તો 24 કલાક બરાબર હોય છે. ગુરુદેવ શુભ ભાવનો વ્યવહારનો બહુ કઠોરપણે નિષેધ કરતા, પણ જ્યાં ભગવાનનું મંદિર થવાનું હોય, વાત પૂરી, આપણને જ અનુભવ છે. 2024ની દિવાળીએ બેસતા વર્ષે ગુરુદેવને વિનંતી કરી કે આ 25મી સાલમાં આપનો વિહાર છે તો ભાવનગર પધારો, અને ત્યાંથી પછી આગળ જ્યાં આપનો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં. આ સાલમાં ભાવનગર આવવું નથી, આગ્રહ કરશો નહીં, આવવાનો ભાવ નથી, આગ્રહ કરવો નહીં, આવવાનો ભાવ નથી, આગ્રહ કરશો માટે આવશું એવું કઈ અમારે છે નહીં. એકદમ જરા કડક રીતે ના પાડી દીધી, એટલે બંધ થઈ ગયા કે આગ્રહ કરવો નહીં એમ કીધું, વાત પૂરી થઈ ગઈ. આગ્રહ કરવાનો ભાવ હોય તો પછી બંધ રાખી દેવું પણ, અને તરત જ આ જમીન લેવાની, દિવાળી પછી તરત જ જમીન લેવાની, અને માક્ષર મહિનામાં એનું ખાતમુહૂર્ત કર્યું. જેવી જમીન લીધી તો ગુરુદેવને વિનંતી કરવા ગયા, સાહેબ જે મંદિરની જમીન ખરીદી છે ને ખાતમુહૂર્ત કરો જરૂર. તરત જ નિર્ણય બદલી નાખ્યો, નહીં તો બહુ જોરથી મક્કમ નિર્ણય હતો કે આ સાલ પણ વિહારમાં ભાવનગર નથી જવું. જેવું નક્કી થયું બહુ સારું. ભગવાનનું મંદિર થાય છે એટલે શું છે કે જે પ્રતિમાની સ્થાપનાની વાત કરી કે ભગવાન એક તીર્થંકર બરાબર 10,000 ખ્યાલ લક્ષમાં છે, એનું મહત્વ ખ્યાલ છે. મિત્ર હજી તો આમ તો બધાને શુભ ભાવનું નિમિત્ત થવાનું છે, પણ એ બહુ મોટી ચીજ છે. ભગવાનની સ્થાપના એ બહુ મોટી ચીજ છે, અને એક જ જગ્યાએ અનેક પ્રતિમા હોવાનું પણ કારણ એ છે કે એની ભાવના મોક્ષ માર્ગીને ખૂબ હોય છે. વિવાદ ચાલ્યો છેલ્લી પ્રતિષ્ઠા વખતે, ત્યારે શાહુજી એક દલીલ કરી હતી પૂજ્ય બેનશ્રી પાસે. રાત્રે બધું આખું ડેલિગેશન 9 જણા આવ્યા હતા બેનશ્રીને મળવા ગયા. રાત્રે એમણે એક દલીલ કરી કે આ મંદિરમાં અત્યારે પ્રતિષ્ઠામાં કેટલી પ્રતિમાઓની પ્રતિષ્ઠા થવાની છે, તો કે 135. નંદીશ્વરને પંચમેરુની થઈને 132 છે, અને ઉપર 3 મોટા ભગવાન છે 135. તો કે 135માં 134 કરો તો તમને શું ફરક પડી જાય છે? 1% નો ફરક નથી પડતો. એક પ્રતિમા પૂરતો સમાજની અંદર વિવાદ થયો છે, તો 135 ભગવાન તો તમે પ્રતિષ્ઠિત કરો છો, એક ઓછા કરો તો તમને શું ફરક પડે છે? હવે એને હું સમજાવું, ભાવના શું છે? એને વિચારાય કારખાના ચલાવ્યા છે, એને કઈ ભાવના તો થઈ નથી કોઈ દિવસ. એને ભાવનાનો ભાવનાની એને ખબર નથી, એને શું સમજાવવું કે ભાઈ આ આ વસ્તુ કોઈ ગણતરીનો વિષય નથી, આ ભાવનાનો વિષય છે, અને કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનું કેવી રીતે બની શકે? તમારાથી ગમે તે બને, અમારાથી કેવી રીતે બની શકે? તમે તમારું જાણો, એ કઈ બની શકે એવું નથી. અમારા અમારા મોઢેથી અમારા હાથેથી એ કઈ નહીં બની શકે. તમને ઠીક લાગે પછી એને પેલી ડર બતાવ્યો કે જો તમે આ નહીં રોકો, એમ કે તમે રોકી શકો એક છો, આખા સમાજમાં તમે એક એવી વ્યક્તિ છો કે તમે એમ કહો કે આ બંધ રાખો એટલે બંધ રહી જાય, જો તમે નહીં રોકો તો બહુ મુશ્કેલી પડશે તમને. અને ખરેખર ક્રિમિનલ કરીને વોરંટ કઢાવીને ધરપકડ કરાવવા સુધીની બધી પ્રવૃત્તિ કરી એ લોકોએ, શું પણ એને એને બધું ખબર હતી, એ લોકોને બધી શું શું પગલાં લેવાના છે એ લોકોને બધી ખબર હતી. તમને બહુ મુશ્કેલી પડશે, તકલીફ પડશે. તકલીફથી કોણ ડરે? ભારે તકલીફથી તો અહીંયા કોઈ ડરે એવા છે નહીં, એટલે કોઈ વિષય નહોતો. એ તો કે જે થવું હોય તે થાય, કે ભાવનાને કોઈ ઠેસ પહોંચાડવો કે ભાવનાનો અવરોધ કરવાનો એ તો બની શકેલું નથી. હું શાંતિથી જવાબ દઈ દીધો, અડધી પોણી કલાક માથાકૂટ કરી, એમાં કાંઈ ફેરફાર થાય એવું હતું નહીં. એ મક્કમતા જુદી જાતની હોય છે, અને એ નિડરતા જુદી જાતની હોય છે. એ ભાવનાનો વિષય અહીંથી શરૂ થઈ ગયો છે 14મા બોલથી.
જય સચિદાનંદ.